એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની દુનિયામાં ઉતરવા જઈ રહ્યા છીએ જે ખરેખર તમને હચમચાવી દે. એક વાર વાંચ્યા પછી એ તમારા મગજમાં ઘર કરી જાય. આપણે વાત કરી રહ્યા છીએ નમવાલી સેરપેલની નવલકથા ધ ફરોઝ એન એલિજી વિશે.
અને હચમચાવી દે એ શબ્દ ખરેખર પરફેક્ટ છે આ બુક માટે. નમવાલી સેરપેલ ઝામ્બિયન અમેરિકન લેખિકા છે, હાર્વર્ડમાં પ્રોફેસર છે, પણ એ બધી ઓળખ કરતાં એમની સૌથી મોટી ઓળખ એ છે કે વાચકના મન સાથે કેવી રીતે રમવું એ બહુ સારી રીતે જાણે છે.
હા, એમની પહેલી નવલકથા ધ ઓલ્ડ ડ્રિફ્ટ તો બહુ મોટા ફલક પર હતી, એક મહાકાવ્ય જેવી.
બરાબર, પેઢીઓની અને એક આખા દેશની વાત. પણ અહીં ધ ફરોઝમાં કેમેરો જાણે એકદમ ઝૂમ ઇન થઈને એક પરિવાર પર અને એ પરિવારના ઊંડા દુઃખ પર ફોકસ કરે છે.
અને આ કોઈ સીધી સાધી દુઃખની વાર્તા નથી, ખરું ને? મતલબ અહીં કોઈ સ્પષ્ટ શરૂઆત, મધ્ય અને અંત નથી.
બિલકુલ નહીં, ઉલટાનું લેખિકા પોતે જ શરૂઆતમાં આપણને એક ચાવી આપી દે છે, એક વાક્ય જે આખી નવલકથાનો સાર કહી દે છે.
પેલું વાક્ય, હું તમને કહેવા નથી માંગતી કે શું થયું.
હા, હું તમને કહેવા માંગુ છું કે તે કેવું લાગ્યું.
અને બસ આ એક વાક્ય આપણને તૈયાર કરી દે છે. આપણે તથ્યોની નહીં પણ અનુભૂતિની, લાગણીઓની સફર પર નીકળવાના છીએ.
અને એ સફરની શરૂઆત બહુ ભયાનક છે.
હા, વાર્તા આપણને લઈ જાય છે ડેલવેરના દરિયા કિનારે. એક 12 વર્ષની છોકરી છે કસાન્દ્રા, જેને આપણે સી તરીકે પણ ઓળખીશું, અને એનો 7 વર્ષનો નાનો ભાઈ વેન બંને રમી રહ્યા છે.
અને પછી અચાનક વેન ગાયબ થઈ જાય છે.
બસ ગાયબ.
અહીંથી જ મતલબ મારા માટે આખી વાત ગૂંચવાનારી બની ગઈ હતી, કારણ કે સામાન્ય રીતે આવી ઘટના વાર્તાનો પાયો હોય છે, પણ અહીં તો
અહીં લેખિકાએ પાયાને જલાવી નાખે છે.
કઈ રીતે?
એ આપણને કહેતી જ નથી કે ખરેખર શું થયું. વાચક તરીકે આપણે એક ચોક્કસ જવાબની અપેક્ષા રાખીએ, પણ એ આપણને એક નહીં પણ ઘણા બધા જવાબો આપે છે,
અને એ બધા એકબીજાથી તદ્દન અલગ. હા, એક વાર આપણને લાગે છે કે વેન કદાચ દરિયાના મોજામાં તળાઈ ગયો, જેવું આપણે એ માની લઈએ ત્યાં જ વાર્તા પલટાઈ છે અને એક બીજું દ્રશ્ય આવે છે જેમાં લાગે છે કે ના, એનું મૃત્યુ તો કોઈ કાર અકસ્માતમાં થયું હતું.
અને વાત ત્યાં પણ નથી અટકતી, બરાબર? પછી હિંસાની પણ એક શક્યતા આવે છે.
હા, અને કદાચ સૌથી વધુ ડરાવની શક્યતા એ છે જેમાં એ બસ અદૃશ્ય થઈ જાય છે, જાણે હવામાં ઓગળી ગયો હોય.
તો લેખિકા આવું કેમ કરે છે? આ શું કંઈ સાહિત્યિક પ્રયોગ છે કે પછી આની પાછળ કોઈ ઊંડો અર્થ છે?
આ પ્રયોગ કરતાં વધુ મનોવિજ્ઞાન છે. જ્યારે કોઈ વ્યક્તિ પર બહુ મોટો આઘાત લાગે છે ત્યારે એનું મન એ ઘટનાને એક સીધી રીતે સ્વીકારી નથી શકતું. સ્મૃતિઓ તૂટી જાય છે, વિખેરાઈ જાય છે, અને મન એ ખાલી જગ્યા ભરવા માટે, એ ભયાનક ક્ષણને સમજવા માટે
અલગ અલગ વાર્તાઓ ઘડે છે.
બરાબર. એટલે અહીં મુદ્દો એ નથી કે શું થયું, મુદ્દો એ છે કે આવી ઘટના પછી જીવાય છે કેવી રીતે.
સમજાયું? તો આપણે કોઈ ડિટેક્ટિવની જેમ રહસ્ય નથી ઉકેલી રહ્યા, આપણે તો એ આઘાત અનુભવી રહેલા વ્યક્તિના મનની અંદર છીએ, અને એ મનનું કેન્દ્ર એટલે કસાન્ડ્રા. આખી વાર્તા એના દૃષ્ટિકોણથી કહેવાય છે, પણ શું આપણે એના પર ભરોસો કરી શકીએ?
એ જ તો આ નવલકથાનો મુખ્ય પ્રશ્ન છે. કસાન્ડ્રાની આખી જિંદગી, એની ઓળખ, બધું જ એના ભાઈની ગેરહાજરી પર ટકેલું છે, અને એની સાથે જોડાયેલી છે એક ઊંડી અપરાધ ભાવના, જેને સર્વાઇવર્સ ગિલ્ટ કહેવાય છે.
સર્વાઇવર્સ ગિલ્ટ એટલે કે બચી જવાનો અફસોસ.
હા, એના મનમાં સતત એ જ સવાલ ચાલે છે, એ કેમ નહીં અને હું કેમ. આ ગિલ્ટ એને અંદરથી કોરી ખાય છે, એટલે જ પુખ્ત થયા પછી પણ એ ભૂતકાળમાં જ જીવે છે. એની એક વિચિત્ર આદત પડી જાય છે.
કઈ આદત?
એ એને ઓળખ એટલે કે રેકોગ્નિશન્સ કહે છે. એ જ્યાં જાય ત્યાં અજાણ્યા લોકોના ચહેરામાં એ પોતાના ભાઈ વેનને શોધે છે.
ઓહ, જાણે એને હજુ પણ આશા છે કે એ પાછો મળી જશે.
હા, બરાબર.
અને આવી મોટી દુર્ઘટના પછી એના માતા પિતાનું શું થાય છે? શું એ લોકો એકબીજાને સાથ આપે છે?
દુઃખની વાત એ જ છે, એ લોકો એકબીજાને સાથ આપવાને બદલે એકબીજાથી દૂર થઈ જાય છે. દુઃખ એમને જોડી નથી શકતો. માતા માર્થા અને પિતા વિલિયમ બંને શોકમાંથી બહાર આવવા માટે બે તદ્દન જુદા રસ્તા અપનાવે છે.
અચ્છા.
જેમ કે
માતા માર્થા પોતાના અંગત દુઃખને એક જાહેર અભિયાન બનાવી દે છે.
ઓ, પેલું ફાઉન્ડેશન.
હા, ધ વેઇન ફાઉન્ડેશન. એ ગુમ થયેલા બાળકો માટે કામ કરે છે. એ બહારથી બહુ મજબૂત દેખાય છે, પણ ઘરમાં એણે સમયને થંભાવી દીધો છે. વેઇનનો રૂમ આજે પણ એવો ને એવો જ છે, એક મ્યુઝિયમ જેવો,
જે કસાન્ડ્રા માટે બહુ ગૂંગળામણ ભર્યું હશે.
બિલકુલ.
અને પિતા વિલિયમ એનાથી બરાબર ઊંધું કરે છે.
એ ભૂલી જવા માંગે છે.
હા, એ મૂવ ઓન કરવા માને છે, પણ ભૂલવાના પ્રયત્નમાં એટલા ભાવનાત્મક રીતે દૂર થઈ જાય છે કે પરિવારથી જ જાણે અલગ થઈ જાય છે.
તો માતા ભૂતકાળમાં જીવે છે, પિતા ભવિષ્ય તરફ ભાગે છે, અને કસાન્ડ્રા
વર્તમાનના આઘાતમાં એકલી અટવાઈ જાય છે.
આ તો ખરેખર બહુ જ દુઃખદ છે, પણ મને એ જાણવામાં રસ છે કે આટલી બધી અલગ અલગ વાર્તાઓ અને પાત્રોની મનોદશાને લેખિકા એક સાથે કેવી રીતે સાંકળે છે.
એ માટે એમણે નવલકથાને બે ભાગમાં વહેંચી છે, અને બીજા ભાગમાં એક એવો વળાંક છે જે વાચક તરીકે આપણને સ્તબ્ધ કરી દે છે. પહેલો ભાગ સંપૂર્ણપણે કસાન્ડ્રાના અવાજમાં છે, પ્રથમ પુરુષમાં. આપણે બધું એની આંખોથી જોઈએ છીએ.
અને આ જ ભાગમાં એ ઘટના બને છે જેની કસાન્ડ્રા કદાચ આખી જિંદગી રાહ જોતી હતી.
હા,
એ એક એવા માણસને મળે છે જે
દેખાવમાં બિલકુલ વેઇન જેવો છે,
અને જેનું નામ પણ વેઇન છે.
આ વાંચતી વખતે તો ખરેખર વિશ્વાસ નહોતો થતો. શું આ કોઈ ચમત્કાર છે? શું એનો ભાઈ પાછો આવી ગયો?
બરાબર.
વાચક તરીકે આપણા મનમાં પણ એ જ સવાલ ઉઠે છે, અને અહીંથી એક બહુ જ તીવ્ર, જટિલ અને લગભગ ઝનૂની સંબંધની શરૂઆત થાય છે. એમાં આશા છે, પ્રેમ છે, પણ સાથે સાથે એક ઊંડો ડર પણ છે. આપણે પણ કસાન્ડ્રાની જેમ જ મૂંઝવણમાં હોઈએ છીએ.
હા, એક શંકા તો મનમાં રહ્યા જ કરે છે, અને પછી બીજો ભાગ શરૂ થાય છે, અને લેખિકા જાણે આપણી નીચેથી જમીન ખેંચી લે છે.
બધું જ બદલાઈ જાય છે, કારણ કે હવે દ્રષ્ટિકોણ બદલાય છે.
વાર્તા હવે કસાન્ડ્રાના બદલે
એ જ પોખ્ત વેઇનના દૃષ્ટિકોણથી કહેવાય છે, ત્રીજા પુરુષમાં. જે વ્યક્તિને આપણે અત્યાર સુધી એક ચમત્કાર તરીકે જોતા હતા, એને હવે આપણે એક સાવ અલગ જ રીતે જોઈએ છે.
અને એ બહુ ઉજળી બાજુ નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આપણને ખબર પડે છે કે આ વેઇન પોતે પણ એક તૂટેલો માણસ છે. એનો પોતાનો ભૂતકાળ ધૂંધળો છે. એ એક ભટકનાર છે, કદાચ એક ઠગ. એની પોતાની કોઈ સ્થિર ઓળખ નથી.
તો પછી રહસ્ય વધુ ઘેરું બને છે. શું એ ખરેખર વેઇન છે જે આઘાતને કારણે બધું ભૂલી ગયો છે, કે પછી એ માત્ર કસાન્ડ્રાની જરૂરિયાતનો ફાયદો ઉઠાવી રહ્યો છે?
અને લેખિકા આ સવાલનો જવાબ આપણને ક્યારે નથી આપતી.
તો જે સંબંધ પહેલા ભાગમાં એક આશા જેવો લાગતો હતો, એ હવે એક શોષણયુક્ત સંબંધ પણ હોઈ શકે છે.
હા, એક સહ આધારિત સંબંધ, જ્યાં બે તૂટેલા લોકો એકબીજાની ખાલી જગ્યા ભરવાની કોશિશ કરી રહ્યા છે.
અને અંતમાં પણ કોઈ સ્પષ્ટતા નથી.
કોઈ સ્પષ્ટતા નહીં, અંત અત્યંત અસ્પષ્ટ છે. પાણી, ડૂબું, કાર અકસ્માત, એ બધી છવીઓ ફરી પાછી આવે છે. જાણે આઘાતનું ચક્ર ફરી શરૂ થવાનું હોય. નવલકથા એક જવાબ સાથે નહીં, પણ એક મોટા પ્રશ્ન સાથે પૂરી થાય છે.
તો આટલી જટિલ વાર્તા પછી આપણે એવું કહી શકીએ કે નમવાલી સેરપેલ શોક વિશે કંઈક બહુ જ મૂળભૂત વાત કહી રહી છે, કે કોઈ તબક્કાવાર પ્રક્રિયા નથી.
બરાબર. શોક કોઈ પ્રક્રિયા નથી, એક અવસ્થા છે, એક નવી વાસ્તવિકતા. અને આ જ વાત નવલકથાના શીર્ષક ધ ફરોઝમાં છુપાયેલી છે.
ધ ફરોઝ એટલે ચાસ, ખેતરમાં પડે એવા.
હા, લેખિકા સમજાવે છે કે આ એ ચાસ પણ છે જે શોક આપણા ચહેરા પર કરચલીઓ રૂપે કોતરે છે.
વાહ, આ રૂપક કેટલું શક્તિશાળી છે, અને આને મન સાથે પણ જોડી શકાય. જેમ જૂની રેકોર્ડ પર કોઈ ખાંચમાં સોઈ ફસાઈ જાય
અને એક જ ધૂન વારંવાર વગાડ્યા કરે,
એમ જ આઘાત પામેલું મન પણ એ જ દુઃખદાયક સ્મૃતિના ચાસમાં વારંવાર પાછું ફણે છે.
અને એ ચાસમાંથી બહાર આવવા માટે આપણે વાર્તાઓ બનાવીએ છીએ. આ નવલકથાનો બીજો મોટો વિષય છે સ્મૃતિની અવિશ્વસનીયતા. વેઇનના મૃત્યુની આટલી બધી અલગ અલગ વાર્તાઓ બતાવીને લેખિકા એ જ કહે છે કે સ્મૃતિ કોઈ વિડીયો રેકોર્ડિંગ નથી, એક રચનાત્મક ક્રિયા છે
જે આપણને ટકી રહેવામાં મદદ કરે છે.
હા, એ વાર્તાઓ આપણને સાજા પણ કરી શકે છે અને ક્યારેક આપણને બાંધી પણ રાખે છે,
અને આખરે એ જ આપણી ઓળખ બની જાય છે. આ નવલકથામાં દરેક પાત્રની ઓળખ એનાથી નથી બનતી કે એ કોણ છે, પણ એનાથી બને છે કે એમના જીવનમાં શું ખૂટે છે.
બરાબર, બધા એક ગેરહાજરીની આસપાસ જ જીવી રહ્યા છે.
તમે પહેલા એક સામાજિક ટિપ્પણીની વાત કરી હતી.
હા, જ્યારે માર્થા એનું ફાઉન્ડેશન શરૂ કરે છે ત્યારે લેખિકા અમેરિકન સમાજની એ વાસ્તવિકતા પર પણ પ્રકાશ પાડે છે કે જ્યાં અશ્વેત બાળકોના ગુમ થવાના કિસ્સાઓને મીડિયામાં ઓછું ધ્યાન મળે છે, એટલે પરિવારનું અંગત દુઃખ એક મોટી પ્રણાલીગત સમસ્યા સાથે જોડાઈ જાય છે.
તો આખી ચર્ચા પછી આ નવલકથાની કાયમી છાપ શું છે, એ આપણને ક્યાં લાવીને છોડે છે?
મને લાગે છે કે આ નવલકથાની સૌથી મોટી શક્તિ એ છે કે તે વાચકને કસાન્ડ્રાની અનિશ્ચિતતાનો સીધો અનુભવ કરાવે છે. આપણે પણ તેની જેમ જ સત્ય શોધવા નીકળીએ છીએ અને અંતે સમજીએ છીએ કે કદાચ કોઈ એક નક્કર સત્ય છે જ નહીં.
અને શીખવે છે કે સાજા થવા માટે દરેક સવાલનો જવાબ મળવો જરૂરી નથી.
બરાબર, ક્યારેક એ અનિશ્ચિતતા સાથે જીવતા શીખી લેવું એ પણ સાજા થવાની એક રીત છે.
મતલબ કે શોકમાંથી બહાર નીકળવાનો કોઈ નિશ્ચિત માર્ગ નથી હોતો.
અને ક્યારેક સત્ય શું હતું તેના કરતાં એ સત્યની ભાવનાત્મક અનુભૂતિ શું છે એ વધુ મહત્વનું બની જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.